समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा सर्व विशुद्ध ज्ञान अधिकार मा कलश 227 नो स्वाध्याय करी रह्या छीए। कलश 227 नो श्लोकार्थ अने भावार्थ कर्या छे। हवे आजे आ कलश उपर पूज्य गुरुदेव कांजी स्वामी नु प्रवचन आपणे लईशु। આ અગાઉ આપણે કળશ 226 કર્યો, એમાં પ્રતિક્રમણનું વિધાન કરવામાં આવ્યું અને પ્રતિક્રમણના વિધાનની અગાઉ 49 ભંગની સમજ આપવામાં આવી। એ જ પ્રમાણે 49 ભંગથી આલોચના કરવાની હોય છે અને એમાં આલોચનામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે જેમણે નિશ્ચય ચારિત્રને અંગીકાર કર્યું છે એવા નિશ્ચય ચારિત્રને અંગીકાર કરનારા કહે છે એટલે માને છે, શ્રદ્ધે છે, પરિણમે છે કે મોહના વિલાસથી ફેલાયેલું જે ઉદયમાન એટલે ઉદયમાં આવતું કર્મ તે સમસ્તને આલોચીને તે સર્વકર્મની આલોચના કરીને હું નિષ્કર્મ ચૈતન્ય સ્વરૂપ આત્મામાં આત્માથી જ નિરંતર વર્તું છું। પ્રતિક્રમણ અને અહીંયા આલોચના એ બંનેના શ્લોકમાં ફેર કેટલો છે કે ત્યાં પોતે પૂર્વે કરેલા કર્મ એમ લીધું હતું, અહીંયા મોહના વિલાસથી ફેલાયેલું જે ઉદયમાન કર્મ એમ લેવામાં આવ્યું છે। ગઈકાલે એની આપણે સમજ મેળવી છે કે શા માટે મોહના વિલાસથી કહ્યું, જ્યારે નિશ્ચય ચારિત્ર છે તો પણ એને મોહના વિલાસથી શા માટે કહ્યું, છતાં પણ એની એક વાર ફરીથી સ્પષ્ટતા કરી લઉં। એક તરફ અહીંયા એમ કહ્યું કે નિશ્ચય ચારિત્રને અંગીકાર કરનારા કહે છે કે મોહના વિલાસથી, એટલે આ સ્પષ્ટતાની જરૂર છે। નિશ્ચય ચારિત્રને અંગીકાર કરનારાને મોહનો પ્રશ્ન નથી, કેમ કે સમ્યક દર્શન થયા પછી ચારિત્ર છે અને એવું નિશ્ચય ચારિત્ર જેને હોય એને સમ્યક દર્શન તો હોય જ, એટલે એને દર્શન મોહનીય તો હોય નહીં, તો પછી મોહના વિલાસથી ફેલાયેલું એમ શા માટે કહ્યું હશે। એમ કહેવા પાછળનો આશય એટલો જ છે કે હજી ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ પડેલી છે। ચારિત્ર મોહનીયની કુલ 25 પ્રકૃતિ છે, ક્રોધ માન માયા લોભ અનંતાનુબંધીના, અપ્રત્યાખ્યાનાવરણીયના, પ્રત્યાખ્યાનાવરણીયના અને સંજળના એમ કરી અને 16 તથા 9 પ્રકારના નો કસાય એમ 25 પ્રકૃતિ ચારિત્ર મોહનીયની હોય છે। સમ્યક દર્શન થતા અનંતાનુબંધીની 4 પ્રકૃતિ ક્રોધ માન માયા લોભ જાય છે, પણ તે 4 ગયા પછીથી પણ 21 પ્રકૃતિ તો પડી જ છે। ચારિત્ર મોહનીયની 21 પ્રકૃતિ પડી છે એટલે એની જેવી દશા છે એ પ્રમાણે એને એવા કર્મના ઉદયો પણ આવે છે, પણ હવે કર્મના ઉદય સાથે એ જ્ઞાની જોડાતા નથી, છતાં પણ જે કર્મના ઉદય આવ્યા એ ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિને કારણે આવ્યા છે, એટલે એ અપેક્ષાથી અહીંયા એમ કહ્યું કે મોહના વિલાસથી, અને આપણે જાણીએ છીએ કે જ્ઞાનીને પણ ચોથે ગુણ સ્થાને છે તો ત્રણ કષાયનો અભાવ છે, પાંચમે છે તો બે કષાયનો અભાવ છે, છઠ્ઠે છે ત્યારે ત્રણ કષાયનો અભાવ છે. એટલે છઠ્ઠે સાતમે ઝૂલતા મુનિને ત્રણ કષાયનો અભાવ થયો છે એવી દશા વર્તે છે ત્યારે પણ હજી સંજોરણ કષાયના પણ ક્રોધ માન માયા લોભ ત્યાં પડ્યા છે, સત્તામાં પડ્યા છે અને એના ઉદય પણ આવે છે. સાતમે થી છઠ્ઠે આવે છે ત્યારે એવો ઉદય પણ હોય છે. એટલે એ અપેક્ષાથી એમ કહેવામાં આવ્યું કે મોહના વિલાસથી ફેલાયેલું, પણ એનો અર્થ એવો નથી થતો કે એ અજ્ઞાનને કારણે અથવા તો દર્શન મોહનીયને કારણે, એવો એનો અર્થ થતો નથી. તો આ સ્પષ્ટતા છે કે નિશ્ચય ચારિત્રને અંગીકાર કરનાર કે જે સમ્યક દ્રષ્ટિ છે એ કહે છે અથવા માને છે, શ્રદ્ધે છે અને પરિણમે છે. તો શું છે? તો કહે છે કે મોહના વિલાસથી ફેલાયેલું જે ઉદયમાન એટલે ઉદયમાં આવતું કર્મ. હવે ઉદયમાં આવતું કર્મ, એ કર્મ એટલે જળ કર્મના ઉદયની વાત નથી, પણ ચારિત્ર મોહનીય કર્મના ઉદયો આવ્યા છે એના લક્ષ્ય થતા પોતાના ભાવ, એને કર્મ કહેવામાં આવ્યું છે. અને એ વર્તમાનના ભાવ, મોહના વિલાસથી ફેલાયેલું જે ઉદયમાન એટલે ઉદયમાં આવતું કર્મ, એટલે કે વર્તમાનમાં ચારિત્ર મૌનીય કર્મના ઉદયના ફળ સ્વરૂપે જે સંયોગો વગેરે પ્રાપ્ત થયું છે એ તરફ પોતે શુભ કે અશુભ ભાવે થાય છે એવું એ કર્મ. તો એવા કર્મને, એવા સમસ્ત કર્મને, અને સમસ્ત કર્મ એટલે 49 ભેદથી જે અસંખ્ય પ્રકારે એ એવા કર્મ કરે છે, તો એ કર્મને, એ સમસ્ત કર્મને આલોચીને, તે સર્વ કર્મની આલોચના કરીને હું ચૈતન્ય સ્વરૂપ આત્મામાં, આત્માથી જ એટલે પોતાથી જ નિરંતર વર્તું છું. અને એમાં ચૈતન્ય સ્વરૂપ આત્માની પહેલા એક વિશેષણ મૂક્યું. કેવો ચૈતન્ય સ્વરૂપ આત્મા? તો કે નિષ્કર્મ, સર્વ કર્મોથી રહિત એવું પોતાનું સ્વરૂપ છે એવો ભગવાન આત્મા. એવા આત્મામાં પોતે બીજા કોઈની મદદ સહાય વિના એટલે પોતાથી જ, આત્માથી જ નિરંતર વર્તું છું, આવી આલોચના છે. અને આને આપણે હવે ગુરુદેવ પાસેથી સમજીએ. તો પ્રવચન રત્નાકર ભાગ 10મો પાના નંબર 170 એમાં ગુરુદેવ સમજાવતા કહે છે કે જુઓ, છેલ્લી લીટીમાં કહે છે કે જુઓ, સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પુરુષ તેને જે દયાદાન ભક્તિ આદિ વિકલ્પ આવે છે તેનો કરતા નથી, જ્ઞાતા દ્રષ્ટા છે, વિકલ્પનો સ્વામી નથી, કેમ કે સમ્યક દ્રષ્ટિ છે. પોતાને રાગનો કરતા માને એ તો મિથ્યા દ્રષ્ટિ છે. ધર્માત્મા તો રાગને મોહનો વિલાસ જાણે છે. 118મા પાના ઉપર અહીંયા આગળ કહે છે કે પોતાને રાગનો કરતા માને એ તો મિથ્યા દ્રષ્ટિ છે ભાઈ. ધર્માત્મા સમ્યક દ્રષ્ટિ તો રાગને મોહનો વિલાસ જાણે છે, એ મોહનો વિલાસ છે, એ પોતાનું કર્મ નથી, પોતાનું એમાં કાંઈ કરવા પણ નથી. આવી દ્રષ્ટિ જ્ઞાનીની હોય છે, સમ્યક દ્રષ્ટિની, ધર્મીની હોય છે. એટલે ધર્માત્મા તો રાગને મોહનો વિલાસ જાણે છે. શુભાશુભ ભાવ એ મોહનો વિલાસ છે ભાઈ, એ પુદ્ગળનો વિલાસ છે, એ કાંઈ જીવ વિલાસ નથી. જીવ વિલાસ નથી એટલે આત્માનો એ વિલાસ નથી. આત્માનો વિલાસ તો પોતે જ્ઞાન સ્વરૂપે, આનંદ સ્વરૂપે, શાંતિ સ્વરૂપે, સુખ સ્વરૂપે પરિણમે છે, એ વિલાસ છે. આત્માનો શું વિલાસ છે? પોતાના ગુણો છે અને ગુણોનું જે પરિણમન છે અતિન્દ્રિય પણ એ અનુભવમાં આવે છે, ઇન્દ્રિયોની મદદ વિના, પરની સહાય વિના પોતાનું જે સ્વરૂપ છે એ અનુભવાય છે, એ એનો વિલાસ છે. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનો જ્ઞાન વિલાસ છે, સુખ વિલાસ છે, શાંતિ વિલાસ છે, પણ કઈ રાગ એનો વિલાસ નથી. એ તો એટલે રાગ તો પૂતગળનો વિલાસ છે, એ કાંઈ જીવ વિલાસ નથી. ધર્મી જીવ એને કાંઈ ચૈતન્યનો વિલાસ જાણતા નથી. ધર્મી જીવ રાગને ચૈતન્યનો વિલાસ જાણતા નથી, પોતાની ચીજ જાણતા નથી. આ ભક્તિકાળે તેને જે ભગવાન પ્રતિ રાગ થાય છે તેને તે પોતાનો ચૈતન્યનો વિલાસ જાણતા નથી. એ રાગ છે, અને એ રાગ છે એ પોતાનો વિલાસ નથી. પોતે તો ભગવાન સ્વરૂપ જ્ઞાન આનંદની મૂર્તિ છે, એનો એ વિલાસ હોય નહીં. એટલે જ્યારે એને પ્રભુ પ્રત્યે, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન પ્રત્યે અહોભાવ આવે છે, ભક્તિનો ભાવ આવે છે, સ્તુતિનો ભાવ આવે છે, તો એવા ભક્તિ કાળે એવા શુભ ભાવને એ ચૈતન્યનો વિલાસ જાણતા નથી, તેથી તેને છોડવા લાયક એટલે હે જાણે છે. જેમ અંદર નાયક સ્વરૂપનો તેને આદર છે, પોતાનું જ્ઞાન સ્વરૂપ છે, પોતે જાણવા વાળો છે, જ્ઞાન સ્વભાવી ચૈતન્ય ભગવાન આત્મા છે, એનો એને અંદરમાં આદર છે, તેમ આ જે રાગ આવ્યો, શુભભાવ આવ્યો, તેનો તેને આદર નથી. શુભરાગ આવે ખરો, શુભરાગ આવે ખરો, પણ તેને તે હે જ જાણે છે. અને અહીં તો એથી એ વિશેષ ચારિત્રવંત પુરુષને રાગનો અભાવ વર્તે છે, રાગ થતો જ નથી એની વાત કરી છે. આલોચનામાં શું કહ્યું કે જે નિશ્ચયથી આલોચના કરે છે, જેને નિશ્ચય ચારિત્ર અંગીકાર કર્યું છે, એવા નિશ્ચય ચારિત્રને અંગીકાર કરનાર કહે છે એમ કરીને તો આલોચનાની શરૂઆત કરી છે. અને એ એમ કહે છે કે હું ચૈતન્ય સ્વરૂપ આત્મામાં આત્માથી જ નિરંતર વર્તું છું. અને એ કઈ રીતે, તેમાં એમ કહ્યું કે જે મોહના વિલાસથી ફેલાયેલું ઉદયમાન કર્મ, તે સમસ્ત કર્મને આલોચીને, એટલે સર્વ કર્મની આલોચના કરીને હું ચૈતન્ય સ્વરૂપ આત્મામાં આત્માથી નિરંતર વર્તું છું, આવી તો વાત કરી છે. એટલે પછી રાગની ઉત્પત્તિ થાય ક્યાંથી? સમસ્ત કર્મને આલોચી લીધું છે. વર્તમાનમાં કર્મના ઉદય આવ્યા, એ તરફ લક્ષ ગયું, એને તો પાછું ખેંચી લીધું છે. એ તરફ ઉપયોગ ગયો હતો, ત્યાંથી તો એ પાછો વળ્યો છે. એટલે હવે એ શુભભાવ થયો કે ન થયો એ કાંઈ રહેતું નથી. એટલે એમ એ શુભભાવને એણે મિથ્યા કર્યો છે. આપણે મિથ્યાની વ્યાખ્યા સમજ્યા છીએ કે કઈ રીતે મિથ્યા કરે છે. અગાઉના કળશની અંદર પંડિતજીએ ઉદાહરણ આપીને સમજાવ્યું હતું ને કે કોઈ પુરુષ ધન એકત્રિત કરે છે, અને જ્યાં સુધી એને ધનની રૂચિ છે, ધનને ભોગવવાના ભાવ છે, ત્યાં સુધી એ એમ માને છે કે ધન મારું છે. પણ જ્યારે એને સમજ આવે છે કે ધન પોતાનું નથી, ત્યારે પછી ધન ભલે ત્યાં પડ્યું હોય તે છતાંય ધનને ભોગવવાનો ભાવ નથી, ધન મારું નથી. એટલે ત્યાં પડ્યું છે છતાં પણ એ ધન કમાયો છે એમ એને માટે રહેતું જ નથી. અને એના ઉપરથી સમજાવ્યું હતું કે એવી રીતે આ જીવને પણ પૂર્વે કર્મ કર્યા તો એ કર્મની જ્યાં સુધી રૂચિ હતી, જ્યાં સુધી એના ફળને ભોગવવાનો ભાવ હતો, ત્યાં સુધી એ એનું એમ એ માનતો હતો. પણ જ્યારે સાચી સમજ આવી કે એ મને હિતકારી નથી, ત્યારે પછી એ કર્મ ત્યાં પડ્યું છે, એ પૂર્વે થઈ ગયું છે, છતાં પણ એને એ નથી બરાબર છે એટલે એમ એને એ મિથ્યા કરે છે. એ વાત અગાઉના કળશમાં આપણે સમજ્યા હતા, પંડિતજીએ એ ઉદાહરણ દ્વારા એ વાત આપણને અગાઉ સમજાવી હતી. એ જ પ્રમાણે અહીંયા પણ સમજવાનું છે કે જે કર્મ છે એ તરફથી એને લક્ષ પાછું ખેંચી લીધું છે એટલે હવે એ મિથ્યા થયું. જે કર્મ એટલે કે જે શુભાશુભ ભાવ, એ શુભાશુભ ભાવ પણ હવે એ થતો જ નથી, ત્યાંથી એ પાછો વળી ગયો છે અને વર્તમાનમાં જે ઉદય રૂપ કર્મ હતું એને તો એને સમેટી લીધું છે. સમસ્ત કર્મથી પાછો વળી અને સ્વભાવમાં વળ્યો છે. તે સમસ્ત કર્મને આલોચીને, સર્વ કર્મની આલોચના કરીને ચૈતન્ય સ્વરૂપ આત્મામાં એ વર્તે છે. આવી આલોચના છે ત્યારે હવે રાગ થવાનો પ્રશ્ન નથી. એટલે ગુરુદેવ અહીંયા એમ કહે છે કે એથી એ વિશેષ ચારિત્રવંત પુરુષને રાગનો અભાવ વર્તે છે, રાગ થતો જ નથી, અને એની આ વાત ચાલે છે. વધારે સમજાવતા ગુરુદેવ કહે છે કે જુઓ, ચોથા ગુણસ્થાનમાં સમ્યક દ્રષ્ટિને અતિન્દ્રિય આનંદના સ્વાદની માત્ર ઝલક આવે છે, જ્યારે ચારિત્રવંત મુનિરાજને તો વિશેષ સ્વરૂપ રમણતા થવાથી અતિન્દ્રિય આનંદની ભરતી આવે છે, તેને પ્રચુર આનંદ હોય છે. મુનિરાજ જાણે અકસાય શાંતિનો પિંડ. મુનિરાજને તો આનંદની વર્તી આવે છે, એવા અતિન્દ્રિય આનંદની વર્તી આવે છે, એમને તો પ્રચુર આનંદ હોય છે, સ્વસંવેદનનો પ્રચુર આનંદ હોય છે. મુનિરાજ એટલે અકસાય શાંતિનો પિંડ. એમની જે દશા છે એ દશાને અનુરૂપ ગુરુદેવે મુનિરાજને શાંતિનો પિંડ કહી દીધો. આગળ કહે છે કે અનંતકાળથી અજ્ઞાની જીવે રાગનું આચરણ કરી કરીને પોતાને ધર્મ થાય છે એમ માન્યું છે. શુભભાવ દ્વારા ધર્મ થાય છે એમ અજ્ઞાનીની માન્યતા અનાદિની છે, અને એ માન્યતા જ્યાં સુધી અજ્ઞાની રહેશે ત્યાં સુધી એમ જ રહેશે. રાગનું આચરણ કરીને, શુભનું આચરણ કરીને પોતાને ધર્મ થાય એવી ઊંધી માન્યતા અજ્ઞાનીની છે, પણ એમાં એ છેતરાઈ ગયો છે. વર્તમાનમાં પણ જો તારી એવી માન્યતા હોય તો ભાઈ તું છેતરાઈ રહ્યો છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ માર્ગ એવો નથી બાપા. રાગથી લાભ થવાનું માનીને, શુભભાવથી લાભ થવાનું માનીને, ધર્મ થવાનું માનીને, મુક્તિ મળવાનું માનીને તે તારા ચૈતન્યને હણી નાખ્યું છે, ઘાયલ કર્યું છે. ગુરુદેવ કહે છે કે ભાઈ પાછો વળ બાપુ, જો અહીં ધર્મી પુરુષ શું કહે છે એ સમજ. તે તો તારા ચૈતન્યને હણી નાખ્યું છે. હણી નાખ્યું છે એટલે તારા ચૈતન્ય સ્વરૂપ તરફ લક્ષ કર્યું નથી અને ચૈતન્યના ભાવને સમજ્યો નથી, એના જ્ઞાન સ્વભાવને તું સમજ્યો નથી, અને એમ એ ભાવને તે હણી નાખ્યું છે. કૃપાળુ દેવે પણ કહ્યું છે ને, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો રાચી. ગુરુદેવ પણ એ જ કહે છે કે શુભભાવ દ્વારા ધર્મ થાય, લાભ થાય એવું માનીને તે તારા ચૈતન્યને હણી નાખ્યું છે, ઘાયલ કર્યું છે ભાઈ. હવે તું પાછો વળ, જો અહીં ધર્મી પુરુષ શું કહે છે કે મોહના વિલાસથી ફેલાયેલું જે ઉદયમાં આવતું કર્મ તે સમસ્તની આલોચના કરીને નિષ્કર્મ ચૈતન્ય સ્વરૂપ આત્મામાં આત્માથી જ નિરંતર વર્તું છું, સમસ્ત કર્મને આલોચું છું. એટલે શું કે તેનાથી ભિન્ન પડીને અંદર સ્વરૂપમાં લીન થાવ છું, સમસ્ત કર્મથી ભિન્ન પડીને અંદરમાં સ્વસ્વરૂપમાં લીન થાઉં છું. તે ઉદયમાન કર્મ મારી ચીજ નથી એમ જાણી નિષ્કર્મ એવા સ્વસ્વરૂપમાં જ નિરંતર વર્તું છું. લોકોને બિચારાઓને આવું સાંભળવા પણ મળ્યું ન હોય, શાસ્ત્રોનો અભ્યાસ હોય નહીં, એટલે પછી શુભભાવની રૂચિમાં ધર્મ માનનારાઓ એનો વિરોધ કરે. જો શાસ્ત્રનો અભ્યાસ કરે તો એ પણ બદલાઈ જાય. વાણિયાને ઘેરે જન્મ્યા એટલે જૈન એમ માનીને જે ચાલે છે એ આવી ભૂલ કરે છે એટલે વિરોધ કરે છે. પણ શાસ્ત્રોનો અભ્યાસ કરે, જીનવાણીનો અભ્યાસ કરે તો જૈન પરમેશ્વરે વિતરાગ ભાવને જ ધર્મ કયો છે, રાગને ધર્મ નથી કયો, એ વાતનો એમને ખ્યાલ આવે. અને છતાં પણ જો એ એવો ખ્યાલ આવ્યા પછી પણ જો એ રાગને ધર્મ માને તો એ આત્મઘાતી છે, મહાપાપી છે. આવી વાત આવી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો શાસ્ત્રમાં ભગવાનની ભક્તિ, સ્તુતિ, દર્શન, પૂજા કરવા અને વ્રત તપ આચરવા વગેરેનું વિધાન છે ને, એનું શું? નિશ્ચયની વાત ચાલતી હોય ત્યારે કેવો વ્યવહાર હોય એ પોતે જાતે જ યાદ કરી લેવું જોઈએ કે એ વખતે એવો જ વ્યવહાર હોય. પણ નિશ્ચયની વાત ચાલતી હોય એ તરફ લક્ષ આપે નહીં અને માત્ર વ્યવહારની વાતને યાદ કરી અને પછી પ્રશ્ન કરે એટલે આવા પ્રશ્ન થાય. શું પ્રશ્ન થયો? ચરણાનુયોગના શાસ્ત્રમાં એ બધી વાત આવે છે ને, દયા, દાન, ભક્તિ, વ્રત, પૂજા, દર્શન, સ્તુતિ આ બધાની વાત આવે છે ને, એનો ઉપદેશ આપવામાં આવ્યો હોય છે ને, તો એની વાત કરે. પણ એ વખતે ભૂલી જાય કે દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં દ્રવ્ય એટલે પોતાનું સ્વરૂપ કેવું છે, શુદ્ધ સ્વરૂપ છે કે ત્રિકાળ છે કે હંમેશા એવું ને એવું રહે છે એની વાત અહીંયા ચાલે છે. અને એવા ત્રિકાળ શુદ્ધ સ્વરૂપને વર્તમાન પર્યાયમાં પ્રગટ કરવું છે એનું નામ ધર્મ છે. તો એની જ્યારે અહીંયા વાત ચાલતી હોય ત્યારે તમે ચરણાનુયોગમાં જે વાત કહેવામાં આવી હોય એની અપેક્ષા સમજ્યા વિના પ્રશ્ન કરો એટલે આવા પ્રશ્ન થાય. ગુરુદેવ શાંતિથી સમજાવે છે કે આ છે એ પણ વાત બરાબર છે. કેમ કે જેને નિશ્ચય ધર્મ છે એને વ્યવહારથી એવું બધું હોય છે, પણ વ્યવહારથી એવું બધું કરવાથી નિશ્ચય ધર્મ પ્રગટ થતો નથી. મૂળ વાત ગુરુદેવે આ સમજાવી છે અને 45 વર્ષ સુધી એમણે આ જ વાત કરી છે કે તમને નિશ્ચય ધર્મનું ભાન નથી, તમને તમારા સ્વરૂપનું ભાન નથી, તમારા સ્વરૂપનો અનુભવ નથી અને તમે ધર્મ કરવા નીકળ્યા છો તો શું કરો છો? એમાં માત્ર દેખાદેખીએ તમે કોઈ ક્રિયામાં વ્યસ્ત થાવ છો એથી ધર્મ નહીં થઈ જાય. એ તો પેલા ડોક્ટરને જોઈને કોઈ પણ માણસ એપ્રોન પહેરીને સ્ટેથોસ્કોપ લઈને ફરવા લાગે એવી વાત થઈ જાય છે. મુનિને જોઈને તમે, મુનિને ઉપવાસ થાય છે એમ જોઈને તમે પણ ખોરાકનો ત્યાગ કરી દો એટલે કાંઈ તમને તપ થઈ જતું નથી. આ વાત સમજવાની છે. એને એવું સહજ હોય છે જેને નિશ્ચય ચારિત્ર છે, નિશ્ચયથી જેને પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ ઉપડ્યો છે એને પછી 12માં એવું જ હોય, એને 12માં એવા વ્રત અને તપ હોય જ, અને સાથે પોતે જે પુરુષાર્થ કરી રહ્યો છે એ પુરુષાર્થમાં એને જ્યારે પૂર્ણ દશા પ્રાપ્ત કરવામાં ખૂબ અઘરું લાગે છે ત્યારે જેમણે એ પુરુષાર્થ દ્વારા પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે એમના પ્રત્યે અહોભાવ આવે આવે ને આવે જ, એટલે સહજ રીતે સ્તુતિ થઈ જાય છે કે પ્રભુ તમારો કેવો પુરુષાર્થ, એમ સ્તુતિ થઈ જાય છે. સ્તુતિ થઈ જાય છે એટલું જ નહીં પણ જેમની વાણીમાંથી એ સત્યને પામ્યો છે એમના પ્રત્યે અહોભાવ આવે છે એટલે એમની ભક્તિ અને પૂજાનો ભાવ પણ એને આવી જાય છે. એટલે એ તો જ્યારે પોતાના સ્વરૂપને વિશે નથી ત્યારે આવું થાય છે એની વાત છે. અને એની વાત કરી છે એટલે જ્યારે ચરણાનુયોગના શાસ્ત્ર હોય એમાં એ વાતને સમજાવવામાં આવી હોય કે ધર્મી પુરુષને આવું બધું હોય છે એને દયાદાન, વ્રત, તપ, ભક્તિ, વિનય, પૂજા, સ્તુતિ, દર્શન આ બધું હોય છે. અને આ નિશ્ચય ધર્મને સમજ્યા વિના, પોતાના સ્વરૂપને જાણ્યા વિના, ભગવાનના સ્વરૂપને સમજ્યા વિના માત્ર ઉપરથી આ બધું કરશે તો કાંઈ ધર્મ થશે? એમ ધર્મ નથી થતો. અને એ વાત વારંવાર ગુરુદેવે સમજાવી છે, અહીંયા પણ સમજાવે છે, સમાધાન આપતા કહે છે કે હા, એ વાત, એવા વિધાન શાસ્ત્રમાં છે, પણ એ બધા વ્યવહારના કથન છે બાપુ. ધર્મી પુરુષોને તે ભાવો યથાસંભવ આવે છે તેનું ત્યાં શાસ્ત્રોમાં વિધાન છે. ધર્મ પરિણતિની સાથે બહારમાં સહચરપણે નિમિત્ત કેવું હોય છે તેનું જ્ઞાન કરાવવા ત્યાં નિમિત્તની મુખ્યતાથી કથન કરેલું હોય છે. પણ એ શુભ્રાવ કંઈ એના સમ્યક દર્શનનું કે એના ચારિત્રનું કારણ નથી. એના સમ્યક દર્શનનું કે ધર્મનું એટલે ચારિત્રનું વાસ્તવિક કારણ નથી ભાઈ. તે યથાર્થમાં ધર્મ આચરણ નથી, ધર્મનું કારણ પણ નથી. બાહ્ય લક્ષથી જો સમ્યક દર્શન થાય તો સમૂહ શરણમાં તો એ અનંત વાર ગયો છે, છતાં કેવળી આગળ રહી ગયો કોરો, એવી જ એની દશા છે. બાહ્યમાં સામે સાક્ષાત પરમેશ્વર બિરાજતા હતા. વર્તમાનમાં પણ એવા મહાવીર ક્ષેત્રના વિશે 20 તીર્થંકર ભગવાન બિરાજમાન છે, અને એમાં લાખો જીવો સમૂહ શરણમાં બેસે છે અને પ્રભુની વાણી સાંભળે છે. તો શું એ બધાને સમ્યક દર્શન થઈ જાય છે? નથી થતું. અને આ જીવ પણ એવી રીતે સમૂહ શરણમાં જઈ આવ્યો છે પણ એને સમ્યક દર્શન થયું નહીં. પરના લક્ષે રહ્યો, પરના લક્ષે ધર્મ માન્યો એટલે એને સમ્યક દર્શન થયું નહીં. એમ ન હતું કે એને પુરુષાર્થ ન કર્યો, પણ પુરુષાર્થ જેવી રીતે કરવો જોઈએ એવી રીતે એને કર્યો નહીં. એવું નથી કે અત્યારે જે આ વર્તમાનને વિશે જેને આ જાણવા મળ્યું છે એમ નથી, અનંતકાળથી છે અને અનંતકાળમાં એ પણ સમૂહશરણમાં જઈ આવ્યો છે. કેવળી ભગવાનની સમીપમાં એ જઈ આવ્યો છે. સમૂહશરણમાં તો તીર્થંકર ભગવાન અને બીજા કેટલાય કેવળી ભગવાન બિરાજતા હોય છે. એવા સમૂહશરણમાં એ જઈ આવ્યો છે, ત્યાં બેઠો છે, એને પ્રભુની વાણી પણ સાંભળી છે. કેવળી ભગવાનની સમીપતામાં પણ એ રહ્યો છે. એટલું જ નહીં, ત્યાં રહેલા શ્રુત કેવળીઓ સાથે એને વિચાર વિમર્શ પણ કર્યા હશે, ચર્ચાઓ પણ કરી હશે, તે છતાંય એ સમ્યક દર્શન વિનાનો કોરો રહી ગયો. કેમ રહી ગયો? કેમ કે એને મૂળમાં ભૂલ કરી, શુભભાવ દ્વારા ધર્મ માન્યો, શુભભાવની રૂચિ છોડી નહીં અને શુદ્ધભાવનો પુરુષાર્થ કર્યો નહીં એટલે એને સમ્યક દર્શન થયું નહીં. શાંતિથી વિચારવા જેવું છે કે ભાઈ, સમોસરણમાં હું ગયો હોઈશ તો મારું એટલું આયુષ્ય પણ હશે અને એક કરતા વધારે વખત પણ સમોસરણમાં જવાનું થયું હશે. સમોસરણમાં ગયો હોઈશ તો ત્યાંથી પાછો વળતા એવા ધર્મી પુરુષો સાથે ચર્ચાઓ પણ થઈ હશે, એમની સાથે વાર્તાલાપ પણ થયા હશે, એ વખતે પણ મને શાસ્ત્રો ઉપલબ્ધ થયા હશે, બધું થયું હશે. નહીં થયું હોય, માત્ર ફક્ત એક જ વખત હાજરી પુરાવા જ ગયો હોઈશ, એવું તો હોય નહીં. સમોસરણમાં ગયો એનો અર્થ શું થયો? કે જ્યારે તીર્થંકર ભગવાન બિરાજતા હતા એ સમયમાં મારો જન્મ હતો, મારું અસ્તિત્વ એ વખતે મનુષ્યપણે હતું અથવા તો તિર્યંચપણે હતું, મનુષ્યપણે પણ હશે કેમ કે અનંતકાળ થયો છે અને અનંતકાળમાં આવા પ્રસંગ પણ આવ્યા જ હોય, એમ બને જ નહીં કે ન ગયો હોય. એ ગયો છે એટલે તો અત્યારે એને ધર્મની રૂચિ છે, સમોસરણમાં એ જઈ આવ્યો છે માટે તો એને રૂચિ થઈ છે, પણ એને સમ્યક દર્શન ન થયું. સમ્યક દર્શન કેમ ન થયું એનું કારણ અહીંયા ગુરુદેવે સમજાવ્યું છે કે કેવળી ભગવાનની આગળ પણ એ કોરો કેમ રહી ગયો? એટલા માટે કે એને શુભભાવ દ્વારા ધર્મ થાય છે એમ શુભભાવની રૂચિ છોડી નહીં. એને એમ હતું કે શુભભાવને છોડશે તો એ ક્યાંક એ અનુકૂળતાઓને પ્રાપ્ત નહીં કરી શકે, એવું તો નહીં બને ને. શુભભાવ દ્વારા પુણ્યનો બંધ પડે છે એ એને રસ હતો, એવા રસને કારણે, એવા રસને કારણે કદાચ એણે શુભભાવની રૂચિ નહીં છોડી હોય. ગમે તે કારણ હોય પણ એને શુભભાવ દ્વારા ધર્મ માન્યો હશે, માટે જ એને સમ્યક દર્શન નથી થયું. દરેક વસ્તુને આપણે પોતાની જાતને ત્યાં મૂકી અને જો વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે સમુશરણમાં હું ગયો હોઉં, પ્રભુની વાણી સાંભળી હોય અને છતાંય મને સમ્યક દર્શન કેમ ન થયું. પ્રભુના સમુશરણમાં હું કેટલી વાર ગયો હોઈશ, પ્રભુના સમુશરણમાં ગયો હોઈશ તો ત્યાંથી પાછો વળ્યો હોઈશ, ત્યાં બેઠો હોઈશ, વારંવાર ગયો હોઈશ, આ બધા પ્રસંગો બન્યા હશે. એ વખતનું મારું જીવન, એ જીવન દરમિયાનમાં જો પ્રભુના સમુશરણમાં જવા જેવી જો મારી યોગ્યતા હશે તો મને શાસ્ત્રો પણ મળ્યા હશે, એવા સદગુરુ પણ મળ્યા હશે, તે છતાંય મને સમ્યક દર્શન કેમ ન થયું. થોડોક વિચાર કરવાની જરૂર છે, ક્યાં મારી ભૂલ ક્યાં રહી ગઈ. કે અત્યારે એ આંધળી દોટ મૂકી રહ્યો છે ને, સમજ્યા વગર, ધર્મના સ્વરૂપને સમજ્યા વગર એમ માની રહ્યો છે ને કે બાહ્યમાં ચારિત્ર લઈ લઈએ એટલે ધર્મ થાય. તો એને જરાક જરાક અટકીને વિચાર કરવાની જરૂર છે કે શું પૂર્વે મેં આવું નહીં કર્યું હોય, પૂર્વે મેં આવી દીક્ષા નહીં લીધી હોય, પૂર્વે મેં ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ નહીં કર્યો હોય, પૂર્વે મને કોઈ એવા સદગુરુ નહીં મળ્યા હોય, પૂર્વે મને કેવળી ભગવાન નહીં મળ્યા હોય, પૂર્વે શુદ્ધ કેવળીનો સંયોગ નહીં થયો હોય, પૂર્વે સાક્ષાત પ્રભુની વાણી મેં નહીં સાંભળી હોય. એવું તો નહીં હોય, ક્યાંક મોટી ભૂલ રહી ગઈ છે. એવી મોટી ભૂલ રહી ગઈ છે કે જેને કારણે અત્યારે ધર્મની રૂચિ છે તે છતાંય સમ્યક દર્શન વિનાનો રહ્યો છું. શાંતિથી વિચાર કરે તો એને એમ થાય કે ના ના, ધર્મનું સ્વરૂપ કાંઈક જુદું છે જેને હું સમજ્યો નથી, માટે આ રખડવાનું થયું છે. તો હવે મારે એવા ધર્મના સ્વરૂપને સમજવું છે, હવે ભૂલનું પુનરાવર્તન મારે નથી કરવું, હવે મારે ભૂલનું પુનરાવર્તન નથી કરવું. હવે જ્યારે પ્રસંગ આવશે ત્યારે હું મુક્ત દશાને પ્રાપ્ત કરીશ જ. એટલે કે કેવળી આગળ જે કોરો રહી ગયો હતો એમ હવે કેવળીના સાનિધ્યમાં હું કોરો નહીં રહું. એટલે અત્યારે જેવો સમ્યક દર્શનનો પુરુષાર્થ કરી અને હવે કેવળી ભગવાનની સમીપમાં જવું છે, તીર્થંકર ભગવાનના સમુશરણમાં બેસીને નિર્વાણને પ્રાપ્ત કરવું છે. ગુરુદેવ એ વાત અહીંયા સમજાવતા કહે છે કે બાહ્ય લક્ષથી જો સમ્યક દર્શન થાય તો સમુશરણમાં તો એ અનંતવાર ગયો છે, છતાં કેવળી આગળ રહી ગયો કોરો, એવી જ એની દશા છે. 119માં પાના ઉપર આગળ કહે છે, કેમ કે ત્યાં જઈને પણ તેણે રાગની ક્રિયાને ધર્મ માની મિથ્યાત્વનું જ સેવન કરી રાખ્યું છે. રાગની ક્રિયાને ધર્મ માનીને મિથ્યાત્વનું જ સેવન કરી રાખ્યું છે. મિથ્યાત્વ એટલે ઊંધી ખોટી શ્રદ્ધા, એમાં જ એ રાચી રહ્યો છે. રાગની ક્રિયા એટલે શુભ રાગની ક્રિયા, શુભભાવ કરવા લાયક છે, શુભભાવ ઇષ્ટ છે, એ મને લાભનું કારણ છે, એવી શુભભાવની રૂચિ અને એવું પ્રવર્તન, એવી રાગની ક્રિયાને ધર્મ માનીને મિથ્યાત્વનું જ, મિથ્યા માન્યતાનું જ સેવન કરી રાખ્યું છે. વાસ્તવમાં રાગથી ભિન્ન પડીને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં રમે, પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં ઠરે, તે સમ્યક દર્શન અને ધર્મ છે, એ ચારિત્ર છે અને તે આલોચના છે. આવી વાત છે. આગળ કહે છે કે અત્યારે તો કોઈ 5-10 કરોડનો આસામી હોય અને 5-10 લાખનું દાન આપે એટલે લોકો તેને ધર્મ ધુરંધરનું બિરુદ આપે. અહીંયા ભારતમાં એવું બહુ હોય છે, ધર્મ ધુરંધર ઘણા પડ્યા છે. અહીંયા સંઘ કાઢે, છરી પાડતો સંઘ કાઢે, અથવા તો કોઈ પણ રીતે ચાલતો સંઘ કાઢે અને એનો બધો ખર્ચ આપે એટલે ધર્મ ધુરંધર. હજી મને સમજણ નથી પડતી કે એમાં એ ધર્મ શું કરે છે. એ તો મેનેજમેન્ટ કરે છે, લોકોને લઈ જવા અને એમના ખાવા પીવાની રહેવાની એ વ્યવસ્થા કરવી એ તો મેનેજમેન્ટ થયું. તો એ તો આ કેટલાય લોકો એવા તો મેનેજમેન્ટ કરી રહ્યા છે. તો મેનેજમેન્ટ શું એ ધર્મ છે? કે છે કે અત્યારે તો કોઈ 5-10 કરોડનો આસામી હોય, 5-10 કરોડનો આસામી હોય અને એમાંથી 5-10 લાખનું દાન આપે એટલે એમાં શું થયું? 1%. એટલે 1% આપી અને એ ધર્મ ધુરંધર થઈ જાય છે. અને એને દાનવીર કહે છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, દાન આપવાની ક્રિયા વખતે કદાચિત જો એને રાગની મમતા કરી હોય તો શુભભાવથી તેને પુણ્યબંધ થાય, બસ એટલું. બાકી એ શુભભાવ છે એ તો વિકાર છે, ઝેર છે, અટકવાનું કારણ છે. અને એમ જાણી ધર્મી જીવ તો તે રાગથી પાછો હટી જાય છે. જો ધર્મી જીવ રાગથી પાછો હટી જાય છે, દાન આપવાથી પાછો હટી જાય એમ નથી કહ્યું. દાન તો આપે પણ દાન આપનારો પોતે છે એવા રાગથી પાછો હટી જાય, એવા શુભ ભાવના સ્વામિત્વથી પાછો હટે. દાન ન આપે એમ નથી કહ્યું. શુભ ભાવ છે એ વિકાર છે, ઝેર છે, પોતાનો ભાવ નથી, સ્વભાવ ભાવ નથી, એટલે એનાથી એ પાછો હટે છે. એમ નથી કે દાન ન આપે એમ કહેવાનો આશય નથી. એમ નથી કહ્યું કે દાનથી પાછો હટી જાય. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, સ્તુતિ એનાથી પાછો હટે એમ ક્યાંય કહ્યું નથી. પણ એ ધર્મ નથી અને એની ધર્મ તરીકે માનવાની જે માન્યતા છે એવી ઊંધી માન્યતાથી પાછો ફરે છે. અર્થાંત એવા ભાવથી નિવૃત્ત થઈ જાય અને પોતાના ચૈતન્ય સ્વરૂપમાં પોતાથી જ લીન થઈ જાય. પોતાથી જ એટલે શું? કે જે વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ છે, શુભ ભાવ છે, એનાથી ચૈતન્ય સ્વરૂપમાં લીન થાય એમ નહીં, પણ એવા વ્યવહાર રત્નત્રયના વિકલ્પથી પણ ભિન્ન પડીને અંતર સન્મુખ ઉપયોગ વડે લીન થાય છે એમ વાત છે. મારક તો આ એક જ છે ભાઈ. કૃપાળુદેવે કહ્યું છે ને કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. આગળ કહે છે, અરે ભાઈ, તારું જ્ઞાયક તત્વ અંદર જુદું છે અને પુણ્ય પાપના ભાવ અર્થાત આશ્રવ તત્વ, પુણ્ય પાપના ભાવ એ આશ્રવ તત્વ છે જેને કારણે બંધ થાય છે. એટલે પુણ્ય પાપના ભાવ અર્થાત આશ્રવ તત્વ પણ જુદું છે, એ પણ તારાથી ભિન્ન છે. એ આશ્રવ તત્વ કાંઈ ધર્મ તત્વ અથવા સંવર નિજરા તત્વ નથી. આશ્રવ આશ્રવ છે, આશ્રવ નિજરા નથી, આશ્રવ સંવર નથી. તો તે આશ્રવ તત્વ ભગવાન જ્ઞાયક સાથે એકમેક નથી, તે રૂપ નથી એટલે તદરૂપ નથી. ભગવાન આત્મા સાથે આશ્રવ તત્વ એકમેક નથી, તદરૂપ નથી. જો તદરૂપ કહીશું તો નવ તત્વ તરીકે સિદ્ધ નહીં થાય, નવ તત્વ તરીકે રહેશે નહીં, 8 તત્વ થઈ જશે. આશ્રવ તત્વ અને ભગવાન આત્મા જીવ, જીવ અને આશ્રવ તત્વને આપણે એકમેક કરી દઈએ તો પછી 8 તત્વ થઈ જાય. એટલે આશ્રવ તત્વ જીવરૂપ નથી, આશ્રવ તત્વ જ્ઞાયક રૂપ નથી, ભગવાન આત્મા સાથે એ એકમેક નથી, તે રૂપ નથી, એના જેવું નથી, એ રૂપ નથી. ભગવાન આત્મા તો ચૈતન્ય સ્વરૂપ છે અને આશ્રવ તત્વ એવું ચૈતન્ય સ્વરૂપ નથી, તે રૂપ નથી, તદરૂપ નથી. આમ જાણી પ્રચુર આનંદના સ્વામી ચારિત્રવંત ભાવલિંગી મુનિવર એમ અનુભવે છે કે હું તો ચૈતન્ય સ્વરૂપ આત્મામાં આત્માથી જ નિરંતર વર્તું છું. રાગ થાય એ તો બધો મોહનો વિલાસ છે, મારે એનાથી કાંઈ નથી, એટલે કે મારે એની સાથે કાંઈ સંબંધ નથી. શુભ ભાવ થયો છે એના એક જ્ઞાતા દ્રષ્ટા થાય છે, એના સ્વામી થતા નથી, એ બધો મોહનો વિલાસ છે, એ મારાથી જુદો છે, મારે એનાથી કાંઈ સંબંધ નથી. આવું આલોચનાનું સ્વરૂપ છે. હવે ભાવાર્થ ઉપરના પ્રવચનમાં ગુરુદેવ સમજાવે છે કે વર્તમાન કાળમાં કર્મનો ઉદય આવે તેના વિશે જ્ઞાની એમ વિચારે છે કે પૂર્વે જે કર્મ બાંધ્યું હતું તેનું આ કાર્ય છે, મારું તો આ કાર્ય નથી, હું આનો કરતા નથી, હું તો શુદ્ધ ચૈતન્ય માત્ર આત્મા છું, તેની દર્શન જ્ઞાનરૂપ પ્રવૃત્તિ છે, તે દર્શન જ્ઞાનરૂપ પ્રવૃત્તિ વડે હું આ ઉદયમાં આવેલા કર્મનો દેખનાર જાણનાર છું, મારા સ્વરૂપમાં જ હું વર્તું છું, આવું અનુભવન કરવું તે જ નિશ્ચય ચારિત્ર છે. પંડિતજીએ આ વાત ભાવાર્થમાં કહી એનો વિસ્તાર ગુરુદેવ કરે છે, કહે છે કે દયા દાન આદિ જે પરિણામ થાય તે પૂર્વે જે કર્મ બાંધ્યું હતું તેનું કાર્ય છે એમ ધર્મી માને છે. રાગનું જરી પરિણમન છે પણ તે પોતાનું કાર્ય નથી એમ ધર્મી વિચારે છે. ધર્મીને પોતાની દશા અનુસાર શુભભાવ થાય છે પણ એ શુભભાવ ને એ જ સમયે વર્તમાન જ્ઞાનની પર્યાય જાણે છે કે આ શુભભાવ થયો. હવે જાણે છે એટલું જ નહીં, અહીંયા તો ધર્મી છે એટલે એને એમ જાણે છે કે આ શુભભાવ થયો અને એ મારું કાર્ય નથી. રાગ થયો, શુભભાવ થયો, એ તો વર્તમાન જ્ઞાનની પર્યાય જ્યારે શુભભાવ થયો તે વખતે જાણે જ છે, પણ સાથે સાથે ધર્મી તો શું જાણે છે કે એ મારું કાર્ય નથી. શુભભાવ થયો તો થયો પણ એ મારું કાર્ય નથી, એનો એ સ્વામી થતો નથી, એનાથી પોતાને લાભ છે એવું એ માનતો નથી. ધર્મી શું વિચારે છે કે આ રાગનું જરી પરિણમન થયું, શુભભાવ રૂપ પરિણમન થયું પણ તે મારું કાર્ય નથી, એ મોહનો વિલાસ છે, એ પોતાનું કાર્ય નથી એમ ધર્મી વિચારે છે. દ્રષ્ટિની પ્રધાનતાથી અહીંયા વાત કરવામાં આવી છે. જ્ઞાનની અપેક્ષાએ જુઓ તો રાગનું પરિણમન છે તેનો પોતે કરતા છે એમ જાણે. અહીંયા 120માં પાના ઉપર આગળ સમજાવે છે, શું કહે છે કે જ્ઞાનની અપેક્ષાએ જુઓ તો રાગનું પરિણમન છે તેનો પોતે કરતા છે એમ જાણે. જ્ઞાનની અપેક્ષાથી વાત કરીએ, દ્રષ્ટિની અપેક્ષા અને જ્ઞાનની અપેક્ષા, આપણે દરેક વખતે આ વાત લઈએ છીએ એટલે હવે એ કંઈ સ્પષ્ટ કરવાની જરૂર નથી. એટલે જ્ઞાનની અપેક્ષાએ જુઓ તો રાગનું પરિણમન છે તે કોને થઈ રહ્યું, કોની પર્યાયમાં થયું, પોતાની પર્યાયમાં થયું. એટલે ગુરુદેવ કહે છે કે જ્ઞાનની અપેક્ષાએ જુઓ તો રાગનું પરિણમન છે તેનો પોતે કરતા છે એમ જાણે. કરવા લાયક છે એમ નહીં, પણ પોતાને એ થયું છે, પોતાને એ થયું છે એમ એ સ્વીકારે. પોતાને એ થયું છે એ સારું થયું છે એમ નહીં, પણ એ ભૂલ રૂપે થયું છે, એ દોષ રૂપે થયું છે. એટલે એને રાગની રૂચિ છે એમ નહીં, પણ એવું પરિણમન છે કે પોતાનો દોષ છે, અપરાધ છે. શું અપરાધ છે? કે પોતે પોતાના સ્વભાવ ભાવે રહ્યો નથી, પોતે પોતાના સ્વભાવ ભાવે રહ્યો નથી માટે આવો દોષ થયો છે, એવું રાગનું પરિણમન થયું છે અને એને માટે જવાબદાર પોતે છે. નાની છે એટલે એવો દોષ થવાનું કારણ કઈ અજ્ઞાન તો નથી, મિથ્યાત્વ પણ નથી, પણ એનો એવો દોષ થવાનું કારણ શું છે કે પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા નથી એટલે એ અસ્થિરતા છે. અને છતાંય એ પોતાને થયું છે એમ એ સ્વીકારે છે. એટલે જ્ઞાન અપેક્ષાએ જો એનો વિચાર કરીએ તો એ એમ માને છે કે એ પરિણમન પોતાને થયું છે, પોતે એનો કરતા છે. પર્યાયમાં એ થયું છે અને એ પોતાને થયું છે. એટલે જ્ઞાન અપેક્ષાએ એ પરિણમન છે તેનો કરતા બીજો અન્ય કોઈ નથી, કે બીજો પર પદાર્થ નથી કે બીજા કર્મના ઉદયો છે એ એના કરતા નથી, એનો કરતા એ પોતે જ છે, એ જ્ઞાન અપેક્ષાએ વાત કરી. એટલે આવો સ્વીકાર કરવાથી હવે શું કરવું એનો માર્ગ મળે છે કે આ ભૂલ તો થઈ છે, પોતે જ્ઞાની છે છતાં પણ આવી ભૂલ થઈ છે, આવો સ્વીકાર છે. એટલે જ્ઞાન અપેક્ષાએ કથન જો વિચારીએ તો એ જીવના જ પરિણામ છે અને જીવ એનો કરતા છે, પણ એ કરતા પણ એ કર્મ પર્યાયમાં છે, એ એના મૂળ સ્વભાવને કારણે નથી. આ વાત મહત્વની છે અને એ વાતનો સ્વીકાર કરતા પછી એ જે પરિણામ થયા એનો એક જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે, એની સાથે એને એકત્વ મમત્વ થતું નથી. એટલે એમ સાવ કાઢી નાખીએ કે ના ના એવા પરિણામ મારા છે જ નહીં એમ નહીં, જ્ઞાનની મુખ્યતાથી કહીએ તો એ પરિણામ પોતાના છે એવો સ્વીકાર થવો જોઈએ. એટલે પર્યાયની મુખ્યતાથી વિચાર કરીએ તો એ પરિણામ જીવના છે, પણ દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે એ રીતે વિચાર કરીએ તો એ ત્રિકાળ શુદ્ધ દ્રવ્યને હાનિ કરતા નુકસાન કરતા નથી, દ્રવ્યને નુકસાન કરતા નથી, પરંતુ પર્યાયમાં એવા પરિણમન થાય, પરિણમનો એવા ને એવા થયા કરે, એવા સંયોગો જ પ્રાપ્ત થયા કરે, એ માટેનું એ નિમિત્ત કારણ જરૂરથી થઈ શકે. એટલે કે પોતાની મુક્ત દશા પર્યાયમાં પ્રગટ કરવામાં એ અવરોધરૂપ થઈ શકે, એટલે એને પોતાના જાણી એની જવાબદારી પોતે સ્વીકારીને એને છોડવાના છે, એનાથી જુદા પડવાનું છે. એટલે જ્ઞાન અપેક્ષાએ એ પરિણમનનો કરતા પોતે છે એમ સમજવું જોઈએ અને આવો વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. રાગની એને રૂચિ નથી, રાગની એને રૂચિ છે એમ નહીં, પણ પરિણમન છે તે અપેક્ષાએ તે કરતા છે. રાગની રૂચિ છે એ જીવ તો મિથ્યા દ્રષ્ટિ છે, એની તો અહીંયા વાત જ નથી લીધી. જ્ઞાની છે અને એને અસ્થિરતાનો રાગ થયો છે એની અહીંયા વાત ચાલે છે, એને રાગની કાંઈ રૂચિ નથી. ચારિત્ર મોહનીય કર્મના ઉદય ને કારણે એવી દશા થાય છે એની અહીંયા વાત લીધી છે, અને એવી દશા થાય છે તો એનું કરતા પણ એ અપેક્ષાએ લેવામાં આવ્યું છે, એમ નહીં કે એને રાગની રૂચિ છે. રાગની રૂચિ છે એ તો મિથ્યા દ્રષ્ટિ છે, એ તો વિતરાગ પરમેશ્વરની આજ્ઞાને માનતો નથી, એમની આમન્યામાં પણ નથી. વિતરાગ પરમેશ્વરની વાણીમાં શું આવ્યું છે એ શેનો કરતા છે, પોતાના સ્વભાવ ભાવનો કરતા છે. ગુરુદેવ કહે છે અરે અજ્ઞાની શુભ ભાવ કરે ત્યાં રાજી રાજી થઈ જાય અને ફૂલાઈ જાય કે મેં ધર્મ કર્યો. અરે ભાઈ એ ધર્મ નથી, પણ ધર્મના નામે બધી ધમાધમ છે, ધમાલ છે, વિકલ્પોમાં રાચી રહ્યો છે. ધર્મ વસ્તુ તો અંદરની ચીજ છે અને લોકો રોકાઈ ગયા છે બહારની ધમાલમાં. એમ કે દાન કરો ને ભક્તિ કરો ને વ્રત કરો ને તપ કરો, બધી ક્રિયાઓ કરો, અને એ બધી ક્રિયાઓ તો રાગની છે, એ તો બંધનનો માર્ગ છે, અને એને કઈ કર્તવ્ય માને છે, ભલી માને છે. પણ જૈન પરમેશ્વર કહેતા નથી કે તમે એને ધર્મ માનો. શું કહે છે કે ધર્મી જીવ એમ જાણે છે કે શુભાશુભ કર્મ મારું કાર્ય નથી, હું તેનો કરતા નથી, કેમ કે હું તો શુદ્ધ ચૈતન્ય માત્ર વસ્તુ છું, જ્ઞાતા દ્રષ્ટા છું. આગળ પાંચમા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ શુભરાગ પણ મારો છે એમ માને તે જૈન નથી, એ જિનેશ્વર ભગવાનની આજ્ઞાને માનવા વાળો નથી, એ અન્ય મતિ છે, અજ્ઞાની છે. કોઈને આ વાત બહુ આકરી લાગે પણ શું થાય, ભગવાન કેવળીની દિવ્ય ધ્વનિ ઓમકાર ધ્વનિ છૂટી તેમાં આ વાત આવી છે. અને એમાંથી આ શાસ્ત્રની રચના થઈ છે. શુભાશુભ કર્મ તે મારું કાર્ય નથી, હું તો જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. દર્શન જ્ઞાનરૂપ પ્રવૃત્તિ મારી છે, પરંતુ રાગ થાય તે મારી પ્રવૃત્તિ નથી. દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ અને જાણવા દેખવા રૂપ પર્યાય પણ શુદ્ધ, વચ્ચે વિકલ્પ ઉઠે તે ધર્મી કહે છે કે મારું કાર્ય નથી. પોતાનું દ્રવ્ય શુદ્ધ છે એવું જેણે અનુભવ્યું છે અને પોતાના એવા નિર્મળ પરિણામ થયા છે, એટલે ધર્મી કહે છે કે વચ્ચે એવા કોઈ કે શુભાશુભ વિકલ્પ ઉઠે છે, પણ એક મારું કાર્ય નથી. હું તો દર્શન જ્ઞાન રૂપ પ્રવૃત્તિ વડે આ ઉદયમાં આવેલા કર્મોનો માત્ર દેખનાર જાણનાર છું, એનો કરનાર નથી, એનો સ્વામી નથી, એનો ભોગવનાર નથી. હું તો નિજ સ્વરૂપમાં જ વર્તું છું. આવું અનુભવન કરવું એનું નામ નિશ્ચય ચારિત્ર છે. ચારિત્ર કોને કહેવાય? જેમાં પુણ્ય પાપના ભાવ ઉત્પન્ન જ ન થાય અને ઉપયોગ સ્વરૂપમાં જામી જાય તેને વિતરાગ વિવે ચારિત્ર કહ્યું છે. જેમાં અતિન્દ્રિય આનંદની ભરતી આવે તેને ભગવાને ચારિત્ર કહ્યું છે. ગુરુદેવ અહીંયા ઉપદેશ આપતા કહે છે કે ભાઈ, જ્યાં તું નથી ત્યાંથી ખસી જા. જ્યાં તું નથી ત્યાંથી ખસી જા, અને જ્યાં તું છો ત્યાં જા, અને ત્યાં જ ઠરી જા. તું રાગમાં નથી તો રાગમાંથી ખસી જા, અને જ્યાં તું છો એટલે સ્વરૂપમાં છો તો ત્યાં તું ઠરી જા. શું કહ્યું છે? જ્યાં તું નથી એટલે રાગમાં તું નથી તો રાગમાંથી તું ખસી જા, અને જ્યાં તું છો એટલે કે સ્વરૂપમાં છો તો ત્યાં તું ઠરી જા. બસ આ જ માર્ગ છે. અજ્ઞાની જીવો કસ્તુરી મૃગની જેમ પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપને ભૂલીને સુખ કાજે બહારના વિષયો ભણી આંધળી દોટ લગાવ્યા કરે છે. કસ્તુરી મૃગ હોય ને, એને નાભીમાં કસ્તુરી પડી છે પણ એને ખ્યાલ નથી કે દોડી રહ્યું છે, એની શોધમાં દોડી રહ્યું છે. ગુરુદેવ કહે છે 121માં બાના ઉપર કે આ કાળમાં વિષયોની બહુ લતા છે, અધિકતા છે. વિષયોની બહુ લતા છે, અધિકતા છે. વિષયો પ્રત્યેનું જ જીવોને વલણ છે, એની જ દ્રષ્ટિ રહ્યા કરે છે, એમાં જ એ સુખની શોધ કરે છે. ઇન્દ્રિયોના વિષયો દ્વારા પોતાને સુખ થાય છે એવી ઊંધી માન્યતા સહિત વર્તે છે. પરમાત્મ પ્રકાશમાં ગાથા 139માં આવે છે કે આ પંચમ કાળમાં દેવોનું આવાગમન થતું નથી, કોઈ અતિશય જોવામાં આવતો નથી, કેવળ જ્ઞાન થતું નથી, અને હલધર ચક્રધર આદિનો અભાવ છે. આવા દુષ્મ કાળમાં કોઈ ભવ્ય જીવો વિષયોથી અઠી, રાગથી અઠી, યતિ શ્રાવકના ધર્મને ધારણ કરે છે તે આશ્ચર્ય છે, અર્થાત તેવા પુરુષોને ધન્ય છે. શું કહ્યું? કે આ કાળને વિશે વિષયોની અધિકતા છે, અને આવી વિષયોની અધિકતા ભૌતિક સુખો તરફની દોડ, અને ત્યાં પણ એ ખરેખર સુખ પામતો નથી, એ મૃગજળ સમાન છે. ઉનાળામાં મોટું મેદાન હોય અને ત્યાં દૂર દ્રષ્ટિ કરીએ તો આપણને દૂર પાણી છે ને એવો આભાસ થાય, એમ દેખાય કે પાણી છે, દૂર દૂર પાણી છે, એવું સરોવર છે એવું દેખાય. તો એ તરફ આગળ ચાલતા ચાલતા ત્યાં પહોંચીએ પણ ત્યાં પાણી હોય નહીં, એને મૃગજળ કહેવાય. મૃગજળ એટલા માટે કહેવાય કે મૃગલા બિચારા પાણીની શોધમાં દૂર એમને આવું પાણી દેખાય, પણ એ પાણી હોતું નથી, એટલે એની શોધમાં બિચારા દોડ્યા કરે છે. એવી રીતે આ ભૌતિક સુખની દોડમાં જીવો લાગેલા છે અને ત્યાં પહોંચે છે તો એમને કાંઈ સુખ પ્રાપ્ત થતું નથી. પણ આ કાળને વિશે એવા ઘણા લોકો છે, કોઈક જ વિરલા એવા છે કે જે યતિ ધર્મને, શ્રાવકના ધર્મને સાચી રીતે સમજી અને ધારણ કરે છે, અને એવા પુરુષો ધન્ય છે. દુર્લભ છે છતાં માર્ગ તો આવો જ છે. માર્ગ તો સ્વસ્વરૂપના અનુભવ રૂપ આ જ છે, બીજી કોઈ રીતે માર્ગ નથી. આ રીતે આલોચના કલ્પ સમાપ્ત છે. હવે ટીકામાં પ્રત્યાખ્યાન કલ્પ અર્થાંત પ્રત્યાખ્યાનનો વિધિ કહે છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ.
સુખદામ અનંત સુસંત ચરી દિન